તારીખ 1/12/1997 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 207.
અનુભવ પ્રકાશ નાનો નાનો એવો ગ્રંથ છે, લગભગ 300 વર્ષ પહેલા દીપચંદજી કાશલીબાન કરીને સમર્થ જ્ઞાની પુરુષ જયપુર પાસેના આમેર ગામમાં થયા. આજે પણ જયપુરની બાજુમાં 20-25 માઇલ ઉપર આમેર કરીને ગામ છે. આમેરના કિલ્લો જોવા જાય છે લોકો, જૂનો કિલ્લો છે. જયપુર પાછળ છે, વિશ્વ છે. પહેલા રાજસ્થાનની રાજધાની આમેરમાં હતી, આમેરમાં એ થઈ ગયા. સિદ્ધાંત જ્ઞાન અને અનુભવ જ્ઞાનના પ્રખર જાણકાર હતા. એમણે જે ગ્રંથો લખ્યા છે એના ઉપરથી એ નક્કી થાય છે. નાના નાના પણ બહુ સુંદર ગ્રંથો લખ્યા છે એમણે. અનુભવ વિલાસ, આત્મ અવલોકન, ચિત્ત વિલાસ, પરમાત્મ પુરાણ, કેટલા ક્યાં ક્યાં ગ્રંથો લખ્યા છે. સ્વરૂપાનંદ બૃહત, સ્વરૂપાનંદ લઘુ, જ્ઞાન દર્પણ, ગુણસ્થાન ભેદ, ઉપદેશ રત્ન અને અધ્યાત્મ 25 જેવા અનેક ગ્રંથો એમણે રચ્યા છે. પોતે કવિ હતા, કેટલાક આખા ને આખા ગ્રંથો એમને છંદમાં કવિતમાં બનાવેલા છે. આ અનુભવ પ્રકાશ ગ્રંથ પણ આત્માના અનુભવનો નાનો ગ્રંથ છે, પણ ભાવવાહી ગ્રંથ છે. તેમાં આત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે, આત્મ સ્વરૂપ પ્રાપ્તિનો ઉપાય પણ દર્શાવ્યો છે, સાધ્ય સાધક પરિણામના જે ભેદો છે અનેક સ્તરે અનેક ભૂમિકામાં, સાધન સાધ્યના જે ભેદો છે એટલે કારણ કાર્યના જે પરિણામો છે એ પણ બતાવ્યા છે. સ્વાનુભવ થાય ત્યારે કેવી દશા થાય એવું સ્વાનુભવનું વર્ણન પણ એમણે કર્યું છે, બહુ સુંદર વર્ણન કર્યું છે. નિશ્ચય મોક્ષ માર્ગ, નિયમ દર્શન જ્ઞાન ચારિત્ર એનું સ્વરૂપ પણ બતાવ્યું છે. આત્માની નિર્વિકલ્પ સમાધિનું વર્ણન પણ ઘણું સરસ કર્યું છે. અને એ રીતે એમણે આત્મરસને ગોળ્યો છે, આની અંદર અનુભવ રસને ગોળેલો છે. મંગલાચરણમાં એમને એક દોહો લખ્યો છે. ઓમ નમઃ સિદ્ધેભ્ય ગુણ અનંતમય પરમ પદ શ્રી જિનવર ભગવાન નૈ લખત હે જ્ઞાનમય સતા સદા અચલ સદા નિજ સ્થાન. શ્રી જિનેશ્વર ભગવાન અનંત ગુણમય અર્થ એનો છે. શ્રી જિનવર ભગવાન અનંત ગુણમય પરમપદ સ્વરૂપ છે, તેઓ એ નિજ સ્થાનમાં, તેઓ સદાય નિજ સ્થાનમાં રહીને, નિજ સ્વરૂપમાં રહીને, અચળ રહીને કેવળ જ્ઞાનમાં સર્વજ્ઞેયોને જાણે છે. એટલું મંગલાચરણ કરીને ભગવાનનું સ્મરણ કર્યું છે. આ વિશ્વમાં આપણે આખો ગ્રંથ નથી વાંચતા, તે ખાસ ખાસ વાતો છે. આખો ગ્રંથ વાંચીએ તો ઘણો લાંબો સમય જોઈએ ને, એટલો સમય આપણે છીએ ને સાથે. જે ખાસ ખાસ વાતો છે એટલે શું આમાં છે. પ્રથમ આ લોક 6 દ્રવ્યનો બન્યો છે, આખું વિશ્વ છે 14 બ્રહ્માંડ. ઉર્ધમાં ઊંચે દેવલોક છે, મધ્યમાં મનુષ્ય લોક છે, અને તિર્યંચો છે, નીચે સાત નારકીના પાટડા છે. તેમાં પાંચ દ્રવ્યથી ભિન્ન, પાંચ દ્રવ્યો અજીવ છે, એમાં ચેતન નથી એવા. તેનાથી ભિન્ન સહજ સ્વભાવ રૂપ સચ્ચિદાનંદ આદિ અનંત ગુણમય ચિદાનંદ આત્મા છે. છઠ્ઠું દ્રવ્ય છે એ કેવું છે? જીવ કે પોતાના સહજ સ્વભાવ રૂપ છે. સત ચિત અને આનંદ એટલે સત એટલે હોવારૂપ અસ્તિત્વ સ્વભાવે છે, ચિત્ત એટલે જ્ઞાન દર્શન સ્વભાવે છે, આનંદ વગેરે સ્વભાવે છે, એવા અનંત સ્વભાવો છે. એવા અનંત ગુણમય ચિદાનંદ આત્મા છે તે અનાદિના કર્મ સંયોગથી અનાદિથી અશુદ્ધ થઈ રહ્યો છે. અનાદિથી કર્મનો એને સંયોગ છે, કર્મનો ઉદય આવે છે, એમાં પોતે જોડાય છે અને અશુદ્ધતા ઉત્પન્ન કરે છે, પોતાની દશામાં મલિનતા ઉત્પન્ન કરે છે. તેણે આત્માએ પરપદમાં પોતાને માની પરભાવ કર્યા અને તેથી જન્માદી દુઃખને સહન કરે છે. શું કહ્યું? પરપદમાં પોતાને માન્યો. જેમ કે આ ઘર છે તો આ ઘરમાં હું ફલાણો ફલાણો છું. દુકાને જાઉં એટલે આ દુકાને હું ફલાણો ફલાણો છું. સમાજની વચ્ચે જ જાય, બધા ભેગા થાય, નાતીલા જાતીલા, ત્યારે હું એમાં ફલાણો છું. એમ પરપદમાં પોતાને માન્યો છે એવી હજારો ગમે માન્યતા કરે છે. મામા મળે ત્યારે ભાણેજની જેમ વર્તે અને ભાણેજ મળે ત્યારે મામો થઈને બોલે. દીકરો આવે ત્યારે બાપ થઈને વાત કરે અને બાપાની પાસે જાય ત્યારે દીકરો થઈને વાત કરે. એવા સંબંધો પોતે સંખ્યાબંધ સંબંધો માન્યા છે અને એવી માન્યતાના થરના થર ગંજ ખડકા છે અંદરમાં. એ માન્યતાના ગંજ અને થરની પાછળ શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ આત્માનો સ્વભાવ એમને રહેલો છે. એ બધા થરને છેદીને ભેદીને નીચે પહોંચવાનું છે ઉદ્યોગને, ત્યારે એને પોતાને સ્વાનુભવ થાય. પણ અનાદિથી એવા પ્રકારથી એવી રીતથી એવી વિધિથી અજાણ હોવાથી પોતે પરપદમાં પોતાને માની પરભાવ કર્યા, પર સંબંધીના ભાવો કર્યા, તે બધા પરભાવ કર્યા, તેના ફળ સ્વરૂપે જન્મ મરણ આદિ અનેક દુઃખને સહન કરતો આવ્યો છે. આવી દુઃખ પરિપાટી પોતાના અશુદ્ધ ચિંતવનથી થઈ છે. આવી જે દુઃખની પરંપરા ચાલી છે ત્યાં સુધી એ પોતાને જે અશુદ્ધતા ઉત્પન્ન થઈ એના ચિંતવનમાં અને ચિંતવનમાં થઈ છે. હું આવો, હું આવો, હું આવો, હું માણ્યો, હું ગ્રસ્ત, હું પુરુષ, હું ફલાણો, ફલાણા નામ વાળો, એ અશુદ્ધ ચિંતવન ચાલુ છે એનું વગર વિકલ્પે. હું માણસ છું એનો વિકલ્પ કરવો પડે છે, વગર વિકલ્પે એ ચાલુ છે એનું પરિણામ, પરિણતિ ચાલુ થઈ ગઈ છે અને કર્મ બંધ ચાલુ છે, નવો આશરો પણ ચાલુ છે અને બંધ પણ ચાલુ છે. પણ જો પોતાના સહજ સ્વરૂપની સંભાળ કરે તો એક ક્ષણમાં સર્વ દુઃખનો નાશ થાય. સ્વરૂપ કઈ ચાલ્યું ગયું નથી, મટી ગયું નથી, અભાવ થઈ ગયો નથી, નાશ પામ્યો નથી. સંભાળવાની જરૂર છે. હું શુદ્ધ ચિદાનંદ આત્મા છું, એને સંભાળ કરવાની છે. સંભાળ કરવી એટલે સાવધાન થવું, પોતાના સ્વરૂપની સાવધાનીમાં આવવાની જરૂર છે. જ્ઞાન પ્રગટ છે અને જ્ઞાનમય પણ છું સદાય પ્રત્યક્ષ, એવી સ્વરૂપ સાવધાનીમાં આવે તો એ ક્ષણમાં આ ભવભ્રમણનો નાશ કરી શકે એવો છે, સર્વ દુઃખનો નાશ થાય. સાવધાન થવું, સંભાળવું એવી વાત લીધી છે, વિચારની વાત નથી લીધી. સ્વરૂપનો વિચાર કરે તો બધા દુઃખનો નાશ થાય એમ નથી લીધું, કેમ કે વાંચે છે, વિચારે છે, સાંભળે છે, તો કરે છે, સંભાળતો નથી. અત્યારે મિથ્યાત્વ અવસ્થામાં આવી સત સ્વરૂપની વાત સાંભળવા મળે ત્યારે પણ એને પરની સાવધાની છોડતો નથી, કોને સંભાળે છે, પરને સંભાળે છે, સંયોગની સંભાળ રાખવી, શરીરની સંભાળ રાખવી, એ બધું એમને રહીએ તો ઓલી વાતમાં સ્વરૂપની સંભાળ આવે નહીં. પરની સાવધાની અને પરની સંભાળમાં સ્વરૂપ સાવધાની અને સ્વરૂપ સંભાળનો અભાવ છે. ભલે હું આત્મા છું એવી વાત સાંભળે વિચારે તો પણ, અને જ્ઞાન દશામાં સ્વરૂપને સંભાળતો હોવાથી, અંતરમાં સ્વરૂપ સાવધાની હોવાથી, બહારમાં ઉદય અનુસાર કાર્યો કરતો હોય તો પણ એ ઉદયને સંભાળતો નથી, એમાં સાવધાન નથી. માટે અજ્ઞાની જ્ઞાન પામતો નથી અને જ્ઞાની અજ્ઞાન પામતો નથી. આ કારણ છે, કોને સંભાળે છે એના ઉપર, ક્યાં સાવધાની છે એના ઉપર આધાર છે. સાવધાની વિરુદ્ધ સાવધાની એક સાથે ન અર્ગે, કાં જીવ પોતાને સ્વને સંભાળે, કાં જીવ પરને સંભાળે, બેને ન સંભાળી શકે અને એકને સંભાળે ત્યારે બીજાની સંભાળ થઈ શકે એવી વસ્તુ સ્થિતિ નથી. જે મુમુક્ષુ જીવ નાની થવાના પ્રયત્નોમાં લાગેલો છે તે જ્યારે જ્યારે એ પરની સાવધાનીના પરિણામ કરે છે ત્યારે જાગૃતિમાં આવે છે, ત્યારે જાગૃતિ આવે. અરે આ હું સંભાળીશ તો મારું સ્વરૂપ ક્યારે સંભાળીશ, આને સંભાળતા સંભાળતા મારું સ્વરૂપ નહીં સંભાળી શકો, માટે આ સાવધાની મારે કરવા જેવી નથી. હવે વેપાર કરતો હોય અને એમાં સાવધાની ન રાખે તો પછી નુકસાન ન જાય, અને સાવધાની વાળાને કોઈ દી નુકસાન નથી ગયું એવું થોડું બને છે. અમારા દાણાપીઠમાં પેઢી હતી, એક 150-200 દુકાનો એક જ લાઈનમાં બધાની હોય, એમાં એક દેરાવાસી ફેમિલી હતું, બધા ઘરના જ મેમ્બરો કામ કરવાવાળા, 3 પેઢી સુધીના વૃદ્ધ માણસ, એના મોટા મોટા દીકરાઓ અને એના દીકરાઓ, એકાદ નોકર રાખે આટા ફેરા, ક્યાંક ચા પાણીનું કહેવાય કોઈ ઘરા ગયા હોય અને નમૂનો દેખાડી દે એમ કરીને, બાકી બધા ઘરના જ કામ કરવાવાળા. અને બધા એટલા બધા હોશિયાર, 100 વર્ષની પેઢી, 3 પેઢી છે ધંધો કરતા તો 100 વર્ષની પેઢી. બજારમાં એમ બોલાય કે આપણી બજારમાં આના જેવા કોઈ હોશિયાર માણસો નથી, તો કોઈ દી 2-5 થાય જ નહીં. ધંધો મોટો કરે, સાહસિક, બહુ જ હોશિયાર, આખા હિન્દુસ્તાનમાંથી નીચામાં નીચા પડતરનો માલ લઈ આવે અને કોમ્પિટિશનમાં વેચે, પણ નસીબના આગળ યાર, એટલે ભાવની વધઘટમાં કાંઈ હાથમાં આવે નહીં. થતા બધા કાઢતા હશે, પણ કોઈ એવા બીજા બીજા કમાઈ ગયેલા વેપારીઓ એની પાસે એની સામે કઈ કમાયેલા માણસો ન મળે. બહુ સાવધાન, બહુ જ હોશિયાર, બહુ જ સંભાળી શકે ધંધાને, એ બધો પ્રારબ્ધનો વિષય છે. પણ જીવની એવી ઊંધી માન્યતા છે કે હું સંભાળું, સાવધાની રાખું, કાળજી રાખું, દરકાર બરાબર રાખું તો મને લાભ થાય, ને નહીતર મને નુકસાન જાય. વાત એક તો કોઈ સાચી નથી, 100-100% ખોટી છે. કેમ કે એ તો અનુભવ થાય એવું છે કે નહીં ધારો ત્યારે નુકસાન જાય ને નહીં ધારો ત્યારે લાભ થાય, અને ધારો એ પ્રમાણે બને નહીં. એવું કેટલી વાર બને કે અનેક વાર બને, બને કે ન બને, છતાંય તે મોહને કારણે, પોતાપણાને કારણે સંભાળ છોડી શકતો નથી અને સ્વરૂપની સંભાળ કરી શકતો નથી, અને એમાં કેટલો મોટો લોસ છે એની ખબર નથી. કેટલું મોટું નુકસાન છે એની પોતાને ખબર નથી. સ્વરૂપની સંભાળ કરે તો એક ક્ષણમાં સર્વ દુઃખનો નાશ થાય, અને જેવું કોઈ શાશ્વત આનંદમય પરમપદ છે તેને પામે. જે કોઈ પોતાનું શાશ્વત આનંદમય પરમપદ છે એને પામે એટલે એનો અનુભવ કરે, તેની સંભાળ કરતા કે પોતાના નિજ સ્વરૂપની સંભાળ કરતા, સંભાળ કરતા જ સ્વરૂપ પ્રાપ્તિ થાય છે. પ્રાપ્તિ થવી એટલે અનુભવ થવો, અનુભવ થવો એને પ્રાપ્તિ થઈ એમ કહે છે. કેમ કે સ્વરૂપ તો અનાદિ અનંત શાશ્વત છે, નવું કઈ પ્રાપ્ત કરવાનું છે નહીં, પણ એ પ્રાપ્તની પ્રાપ્તિ ગણાય છે અનુભવમાં. પ્રાપ્ત એવા સ્વરૂપને અનુભવમાં પ્રાપ્તિ ગણવામાં આવે છે. તેને સંભાળ કરતા જ સ્વરૂપ પ્રાપ્તિ થાય છે. એનો ઉપાય દર્શાવીએ છીએ, એ સંભાળ કેવી રીતે કરવી એનો ઉપાય દર્શાવીએ છીએ કે જે પરિણામ પરની તરફ જઈ રહ્યા છે ઉલટા, જે પરિણામ ઉલટીને એટલે ઊંધા ચાલીને પરમા પોતાને માની સ્વરૂપનું વિસ્મરણ કરી રહ્યા છે, તે જ પરિણામ સુરતા થઈને, સવળા થઈને, સ્વરૂપને પોતારૂપ માની પરનું વિસ્મરણ કરે તો મુક્તિકામિનીનો કંઠ થાય, તો એ મુક્ત દિશા પામે. આટલું કરવાનું છે સંક્ષેપમાં. કૃપાલ દેવી એક પત્રમાં લખ્યું છે, ઘણું કરીને 539 છે, પરમા નિજપણું કરીને સંસાર પરિભ્રમણ કર્યું છે, નિજમાં નિજપણું માનતા એ સંસારનો નાશ થાય છે. 539 છે ને, બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે, બુદ્ધિ એટલે અભિપ્રાય, બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણ દશાને પામે છે, અને નિજને વિશે નિજબુદ્ધિ થાય તો ચાલતું પરિભ્રમણ ટળે છે, નાશ થાય છે. આટલો સંક્ષેપ છે બંધ અને મોક્ષનો. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે કે આ પરિભ્રમણથી હું કેમ છૂટું, એવું જેને જરૂરી લાગ્યું છે, આવશ્યક લાગ્યું છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, એવું જ્ઞાન જેને પ્રગટ કર્યું છે, એવા જ્ઞાની તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી એ પરમ શ્રેય છે. વાતને પછી ક્યાં લઈ ગયા? જ્ઞાની પુરુષની ભક્તિમાં લઈ ગયા. કેમ કે એ વગર દર્શનમાં ગળે એવું નથી, એના વિના દર્શનમાં ગળે એવું નથી. દર્શન મો ગળ્યા વિના દ્રવ્યાનો યોગ પરિણમે નહીં. 833 પત્ર લખ્યો છે, દર્શન મો 866 છે. દર્શન મો ગળ્યા વિના દ્રવ્યાનો યોગ પરિણમે નહીં. અને દ્રવ્યાનો યોગમાં બે પદાર્થની ભિન્નતા કહે છે, પણ જ્ઞાની પુરુષની ભક્તિ થયા વિના દ્રવ્યાનો યોગ સુધી પહોંચે નહીં. એટલે મુનિ દશામાં પણ પોતાના ગુરુને કેમ ઉપકાર બુદ્ધિથી ભક્તિ કરે છે? સવારે આપણે અમૃતચંદ્રાચાર્ય જોયું ને, અમારા ગુરુના અનુગ્રહથી પ્રસાદથી અમે આ દશા, અમારો નિજ વૈભવ પ્રગટ્યો છે. દર્શન મોહનો અનુભાગ ઘટવાથી દ્રવ્યાનું યોગની પ્રાપ્તિ થાય છે, અને તે પર પ્રત્યે ઉદાસીનતાથી અને મહાપુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનું યોગ પરિણમે છે. પછી તો થોડું એ સત્પુરુષ પણ કેવા છે કે દાસાનો દાસ પણ ભક્તિ કરે એવા છે, એમ કરી દીધું છે. હવે પ્રશ્ન ઉઠાવ્યો તો તેમાં પ્રશ્ન કેટલાક ઉઠાવ્યા છે, વારંવાર વિષયને વધારે સ્પષ્ટ કરવા માટે પ્રશ્ન ઉઠાવ્યા છે કે જે પરિણામ ઉલટા ચાલીને પરમા પોતાપણું કરે છે, પરમા નિજબુદ્ધિ કરે છે, તે જ પરિણામ સવળા થઈને નિજમાં નિજબુદ્ધિ કરે તો પોતાનું સ્વરૂપ પામે અને મુક્ત દશા થાય. ત્યારે પ્રશ્ન કર્યો કે એવા પરિણામમાં કાંઈ ક્લેશ તો નથી? એવા પરિણામ સવળા કરવામાં કાંઈ દુઃખી થવાનું તો છે નહીં? ઉલટાનો સવળા પરિણામ કરે તો ઉપાધિ રહિત એવા સુખના નિરાકુળ પરિણામ થાય, તો આત્મા પછી એવા પરિણામ કેમ કરતો નથી? કેવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે સવળા પરિણામ કરવામાં સુખ છે આત્માને, અને અવળા પરિણામમાં દુઃખ એટલે ઉપાધિ છે, એ તો પ્રત્યક્ષ અનુભવ ગોચર છે બધાને, તો પછી આત્મા સવળા પરિણામ કેમ કરતો નથી? તેનું સમાધાન આપે છે કે અનાદિકાળથી આ જીવ અવિદ્યામાં એટલે અજ્ઞાનમાં અને મિથ્યાત્મા પીડ્યો છે, અનાદિથી તેની દશામાં આ પરિસ્થિતિ છે કે પોતાના સ્વરૂપ સંબંધીનું એને અજ્ઞાન છે, એમાં એ પીડ્યો છે. મોહની ગાંઠ નિવિડ પડી છે. મોહની ગાંઠ કેવી છે? બહુ ગાઢ છે, રેશમની દોરી હોય એની ગાંઠ વાળે, અને ઉપર તેલનું ટીપું રેડ્યું મૂક્યું હોય, પછી એ ગાંઠ ખોલવી હોય તો આંગળા લપસી જાય. એક તો રેશમ સુવાળો, એમાં પછી ચીકણું તેલ, ગાંઠ છૂટે નહીં. એવી મોહની ગાંઠ પડી છે. કેવી રીતે? આત્મા અને પરનું એકત્વ અનુસંધાન થઈ રહ્યું છે, એકત્વ સંધાન થઈ રહ્યું છે. પ્રારબ્ધના અનુસાર જે સચેત અચેત પદાર્થોનો સંયોગ થયો એ મારા પોતાના સંયોગો છે, એની સાથેની જે ગાંઠ, એકત્વની જે ગાંઠ છે એ બહુ નિવેડ છે. એ ગાંઠ છોડવી જીવને કઠણ લાગે છે, તકલીફ પડે એવું લાગે છે, કેમ કે પુરુષાર્થ માગે છે. ઉદય આવે એક મેઘ થઈ જાય, ઉદય આવે ત્યારે એક મેઘ થઈ જાય, અનુકૂળતાનો આવે ત્યારે એને એનો રસ ચડી જાય, હરખ થઈ જાય, પ્રતિકૂળતાનો આવે ત્યારે ખેદખીન થઈને એનો રસ ચડે. બેમાં એવું અનંત વાર કરી કરીને ગાઢ પરિણમન કરી નાખ્યું છે. એ ઝેર પીવાનું છે, પરને પોતાપણું માનીને એનું ઝેર પીવાનું છે. પરમાં પોતાપણું માનીને જે ઝેર પીવાનું છે એનું ટોક્સિકેશન થઈ ગયું છે. અહીં બહુ સરસ દ્રષ્ટાંત આપ્યો છે મને, જેમ ઝેરી પદાર્થોનું સેવન કરવાથી ટોક્સિકેશન થઈ જાય, બંધાણ થઈ જાય, જેવી રીતે કોઈ પુરુષને અફીણનો અમલ ચડ્યો છે, અફીણ ખાતો હોય, અફીણનો બંધાણી હોય, અફીણ ખાધા કરે એનો એને અમલ એટલે કેફ ચડે, તે દુઃખ પામે છે. એને ખબર છે કે સારું તો નથી, અફીણ ખાવું એ સારું નથી, પણ છૂટી શકતો નથી, કેમ કે એનું જે ઝેર વ્યાપ્યું છે બંધાણથી એ ઝેર માગે છે, એનું શરીર ઝેર માગે એટલે એ અફીણ માગે. જો એ અફીણ ન ખાય તો નાડું તૂટવા માંડે એને, નાડ તૂટે એને, ખાવું જ પડે. આવી જીવની દશા થઈ ગઈ છે. સાથે કે ઘણો અમલ ચડ્યો છે, છૂટવાથી સુખ છે એને ખબર છે, સમજે છે, પણ કામ આવતું નથી. દુઃખ નથી, છૂટવાથી સુખ છે પણ દુઃખ નથી, પણ તલબ લાગતા તે લે ને લે જ રહી શકે. ઉદય આવે ને એટલે જાયલો રીએ એને ભળી જાય. એમાં સાવધાન થાય પહેલા તો પરિણામ ભેટી પડે એને, આ દશા થાય. એ દ્રષ્ટાંતે તેવી રીતે આ જીવ પર મોહથી બંધાઈ રહ્યો છે, છૂટવાથી સુખ છે છતાં છૂટતો નથી, અનાદિના સંયોગથી છૂટતા સુખ થાય તે છતાં જૂઠું જ દુઃખ માને છે કે આ તો સંયોગ છૂટશે તો હું દુઃખી થઈ જઈશ. ઘરમાં પરિવાર સાથે રહેવાય, એકલા કેમ રહેવાય, અને બધી સગવડ હોય, એની આધાર બુદ્ધિ હોય, એ વગર કેમ રહેવાય. મુક્ત દશામાં બધા નિરાલંબપણે અનંત સુખમાં બિરાજે છે, સિદ્ધાલયમાં ભગવાન હરિયન દશામાં પણ બિરાજે છે, મુનિ દશામાં પણ સંયોગ વગર રહે છે ને સુખી છે. આપણા કરતા બધાએ અનંત સુખી છે. સંયોગ છટવો છૂટવાથી સુખ છે, છતાં સંયોગનો નાશ થાય એટલે પોતાને દુઃખી થઈ ગયેલો માને છે. અરે રે હું દુઃખી થઈ ગયો, અરે રે હું દુઃખી થઈ જઈશ, ડરે છે, ભય પામે છે, હિંમત નથી ચાલતી. સંયોગો છૂટે એ બાબતમાં હિંમત ચાલતી નથી, એ જૂઠું જ દુઃખ માને છે. એટલે જ્ઞાનીઓ એનો ઉપાય બતાવ્યો છે કે એક સાથે દર્શન થાય ત્યાં સુધી ત્યાગની ભૂમિકા નથી. પછી ઘણા ત્યાગ કરી દે છે પણ એનો કઈ બહુ અર્થ નથી. મુમુક્ષુની ભૂમિકામાં અભિપ્રાય તારા બદલ, ખોટા અભિપ્રાય છોડ, સાચો અભિપ્રાય ઘડ. મુમુક્ષુતામાં આવીને સાચા અભિપ્રાયને ઘડતો, એ ઘડતા 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 પછી સહજ માત્રમાં ત્યાગ થશે, તને કઈ આકરું નહીં લાગે, કેમ તારા પરિણામ નહીં ચાલે એટલે છૂટી જશે. સહેજે તારા પરિણામ નહીં ચાલે, અત્યારે રસ પીડ્યો હોય પરનો અને ત્યાગ કરે એટલે દમન કરવું પડે, એ સાચો ઉપાય નથી. અફીણ વાળા ને જો અફીણ ન દે ને તો મરી જાય. અફીણ એને સીધું બંધ કરી દે ને અફીણ તો મરી જાય, નજીક તો ન રહીશ. તો એને શું કરે કે તું પ્રમાણ ઘટાડ, પ્રમાણ ઘટાડવાના બે ઉપાય. એક તો એની ક્વોન્ટિટી ઘટાડે અને બીજું સમયમાં ફેર કરે. 24 કલાકે એને એક વખત અફીણ લેવું પડતું હોય કે રોજ ઉઠીને મારે સવારમાં અફીણ લેવું પડશે, તો 1 કલાક મોડું કરે, પછી 2 કલાક મોડું કરે, 24 કલાકના બદલે 26 કલાકે લઈએ, પછી 28 કલાકે લઈએ, પછી 1.5 દિવસે લઈએ, અને ઓછું કરતો જાય, માત્રા ઘટાડતો જાય, તો એક દી હાવ છૂટી જાય. એમ અહીંયા પણ પ્રતિબંધો પોતાપણું પાતળું કરે છે. મુમુક્ષુની ભૂમિકામાં શું કરે છે, રહીએ છે કુટુંબ પરિવાર બધાની વચ્ચે, ધંધો દુકાન બધું જે હોય તે અભિપ્રાય બદલીને પછી જ્ઞાન દશામાં પોતાપણું છૂટી જાય. એક જાતે છૂટે એવું નથી, પણ એનો પ્રયત્ન કરે, પ્રયાસ કરે અને એ પ્રેક્ટિસનો અભ્યાસ ચાલુ રાખે, પાતળું પડી અને પછી છૂટે. દર્શન મોહ અને ચારિત્ર મોહમાં આ ક્રમ છે. દર્શન મોહનો અનુભાગ ઘટ્યા વિના, એટલે દર્શન મોહ મંદ થયા વિના સ્વરૂપની ઓળખાણ ન થાય, જ્ઞાનની ઓળખાણ ન થાય અને સ્વરૂપની ઓળખાણ ન થાય. અનુભવ તો પછીની વાત છે, અને સ્વરૂપ દર્શન મોહનો નાશ થાય ત્યારે સ્વરૂપનો અનુભવ થાય. એટલે ક્રમ શું પડ્યો કે પહેલા એનો અનુભાગ ઘટાડવો, મંદ કરવાનો. એવી જ રીતે ચારિત્ર મોહમાં છે કે જેવું જ્ઞાન દશા પ્રગટ થઈ એટલે અનંતાનુબંધીનો પ્રકાર નાશ પામે, પછી 5મા ગુણ સ્થાને પ્રત્યાખ્યાન વર્ણિનો પ્રકાર નાશ પામે, પછી 6ઠા ગુણ સ્થાને અપ્રત્યાખ્યાન વર્ણિનો પ્રકાર નાશ પામે, અને છેલ્લે 12મા ગુણ સ્થાને સંજલનનો નાશ પામે, એટલે બધા કસાઈ ગયા. એના ચારિત્રમાં બધો ક્ષીણ થતો થતો નાશ પામે, તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીય. ક્ષીણ થતો 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 એ નાશ પામે. એમ મોહ છે એ અફીણના બંધાણ જેવો છે. કેવો છે? અફીણના બંધાણ જેવો છે. ક્રમશઃ જાય છે, આસ્તે આસ્તે એ ઘટે છે, અને એ રીતે એ જ ઘટાડવાનો એનો ઉપાય છે. કોઈ એમ કે હું મોહ છોડવા માટે અત્યારે બધું છોડીને હાલી નીકળું, વાતમાં કાંઈ માલ નથી, જંગલમાં ગયા પછી ઘર સાંભળશે, ત્યાગ કરીને નીકળી ગયા પછી પાછો ત્યાં તને સાંભળશે, એનું શું કરીશ તું? એવી રીતે કોઈ વિધિ કે ઉપાય નથી. એટલે જ્ઞાનીએ દર્શાવેલા માર્ગે ચાલે તો પોતાની દશા કેળવતો કેળવતો મુક્ત થાય. જેને સંતોષ થાય છે એ જીવનો વિકાસ બંધ થઈ જાય છે, એટલે એ ગણ્યા કરે છે. શું કરે છે? જે પરિણામ થાય છે ને એને ગણે છે. જેમ કે મુમુક્ષુ છે તો કે જુઓ, 2 કલાક તો હું રોજ સવાર સાંજ સ્વાધ્યાય કરું છું, પછી ઘરે પણ ચિંતનમાં આટલો સમય ગાળું છું, વાંચનમાં આટલો સમય ગાળું છું, આવી બધી ગણતરી કરે છે, એ સંતોષાઈ ગયો છે. અને જે ખરેખર કામ કરી રહ્યો છે ને સંતોષાણો નથી, એ ગમે એટલું કરે તો પણ એને એમ લાગે છે કે મારે હજી ઘણું બાકી છે, મારે ઘણું કામ બાકી છે, કેમ કે પૂર્ણતાનું લક્ષ્ય કર્યું છે, મારે પૂર્ણ શુદ્ધ દશા સુધી પહોંચવું છે, મારો ટાર્ગેટ છે, હજી તો મારે ઘણું બાકી છે. એટલે મુમુક્ષુતામાં આગળ વધે તો બાકી લાગે, સમ્યક દર્શન થાય તો બાકી લાગે, મુનિ દશા થાય તો એ બાકી જ લાગ્યા કરે. એમ પોતે પોતાના પરિણામ તપાસે તો સમજાય એવી વાત છે, ન સમજાય એવી વાત નથી. છૂટી શકતો નથી, ઉલટા પરિણામથી મોહથી છૂટી શકતો નથી એમ લીધું અહીંયા. તે મટાડવા માટે, એ મોહથી છૂટવા માટે મુખ્ય અભ્યાસ શું છે? પ્રજ્ઞા છીણી ભેદ જ્ઞાન. આપણે આમાં મુમુક્ષુની ભૂમિકાના સ્તર નથી લીધા, પણ અનુભવનું કારણ જે ભેદ જ્ઞાન છે એની વાત અવારનવાર લઈએ છીએ. સમયસારની જેમ જ સમયસારમાં પણ મુમુક્ષુની નીચેની ભૂમિકાનો કોઈ વિસ્તાર નથી, પણ જે જીવ એ નીચેની ભૂમિકાથી આગળ વધીને ભેદજ્ઞાનની ભૂમિકા સુધી આવ્યો છે એ ભેદજ્ઞાન કરતાં કરતાં સ્વાનુભવ પ્રગટ કરશે. એટલે ભેદજ્ઞાનની ચર્ચા આખા ગ્રંથમાં વિસ્તારથી કરી છે, દરેક અધિકારમાં. અહીંયા પણ સીધી વાત એમણે એ લીધી છે કે એ મોહને મટાડવા માટે પ્રજ્ઞા છીણીને, પ્રજ્ઞા છીણી એટલે છીણી જેમ ધારદાર હોય છે એમ જેનું જ્ઞાન તીક્ષ્ણ અને સૂક્ષ્મ થયું છે, એવું જ્ઞાન આત્મા અને પરના એકત્વ સંધાનમાં નાખે. જ્યાં ગાંઠ પડે છે બેની, એક આત્મા અને પર બે એકમક કરે છે, ત્યાં એ જ્ઞાન પહોંચે છે, પહોંચીને જુદા પાડે છે. જેમ છીણી બે કટકા કરે એમ આ પણ બેને જુદા 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 કરે છે. એટલે જ્ઞાનનું નામ પ્રજ્ઞા છીણી પાડ્યું છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન, વિશેષ વિશિષ્ટ જ્ઞાન, વિશેષ જ્ઞાનની પર્યાય. તો એ કેવી રીતે કરે છે કે ચેતના અંશ અંશને પોતાનો જાણે, કે જેમાં જળનો પ્રવેશ છે. કેવી રીતે ભેદજ્ઞાન કરે છે કે જે ચેતના છે આત્માને, ચૈતન્યપણું છે, એના અંશે અંશને એમાં પોતાપણું કરે છે. શક્તિ રૂપે પણ ચેતના છે અને વ્યક્તિ રૂપે પણ ચેતના છે. ચૈતન્ય સ્વરૂપે આત્મા હોવાથી આત્મામાં ચેતના છે. એ ચેતના શક્તિ અને વ્યક્તિ બંનેને પોતાનું સ્વરૂપ જાણે, એમાં પોતાપણું કરે, એ પોતાના સ્વરૂપે જાણે એને. આ પ્રજ્ઞાછીણી શું કામ કરે છે? અજ્ઞાન દ્વારા રાગને અને જેના ઉપર રાગ છે એવા પદાર્થને પોતાના જાણે છે, પણ એ પોતાના નથી માટે એને અજ્ઞાન કહેવાય છે. અહીંયા કહે છે કે હવે જુદા પાડવા માટે ચેતનાથી એને જુદો પાડે. એટલે ચેતનાના અંશ અંશને પોતાના જાણે. પોતાના જાણે ત્યારે બરાબર એવી રીતે જાણે કે આમાં જળનો પ્રવેશ નથી. સૌથી સારો પ્રયોગ અસાતાના ઉદયમાં થાય છે. સૌથી સારો પ્રયોગ, કેમ કે શરીર છે એ કાય યોગ કહેવાય છે. એટલે આત્માની સાથે એક ક્ષેત્રે જોડાયેલો સંબંધ છે એનો. જોડાયેલો એટલે કીધું કે જ્યાં આત્મા જાય ત્યાં શરીર જાય, શરીર જાય ત્યાં આત્મા જાય છે, હાલે ચાલે ઉઠે બેસે, ક્ષેત્રાંતર કરે ત્યારે. એવું એ નજીક છે, અને એમાં જ્યારે અશાતા ઉત્પન્ન થાય, રોગ આવે, પીડા થાય, ત્યારે એ અશાતાની વેદના, પીડાને અશાતાની વેદના આપણે કહીએ છીએ, એનો અનુભવ થાય છે. હવે એ અસાતા ની જે પીડા જેને આપણે કહીએ છીએ એ શરીરના પૂદગળ પરમાણુની પ્રક્રિયા છે. આત્મા જે ચેતના સ્વરૂપ છે એમાં એનો પ્રવેશ છે. એટલે જે પીડા થાય એમાં ચેતનાને અને શરીરના પરિણામને જુદું પાડે છે. પ્રયોગ કરવા જેવો છે અને પ્રયોગે ચડશો તો બહુ મજા આવશે. પ્રયોગ કરવાને માંદગીનો ગભરાટ તો થશે નહીં પણ માંદગીનો દુઃખી નહીં થાય, અસાતાનો દુઃખી નહીં થાય. અને નહીતર અસાતામાં દુઃખી થયા વિના રહી શકીશ નહીં. દુઃખથી છૂટવાનો આ ઉપાય સર્વ પ્રકારના દુઃખથી છોડાવશે. આખરમાં તો તારે સુખી થવું છે ને, પરમા પોતાપણું કરીને સુખી થવું છે ને. તો અહીંયા કહે છે કે પરમા પોતાપણું છોડીને તને સુખી કરી દેશે. પેલામાં તો તું સુખી થતો જ નથી, સુખાભાસ થાય છે પણ ખરેખર તો સુખી થતો નથી. જોઈજો તારા અનુભવને, તપાસીજો કે પરમા પોતાપણું કરીને તું કેટલી ઉપાધિ કરસ, કેટલી ઉપાધિ કરસ તારા અનુભવને તું તપાસી જોજે. એ ઉપાધિ દુઃખ દુઃખમય છે. હવે તને નિરુપાધિ કરવો છે અને એમાં સુખ થશે. શું કરવું છે? જુદાપણું, ભિન્નપણું. ભિન્નપણું કરવું છે એટલે શું? કે પદાર્થો તો ભિન્ન જ છે પણ પોતે અનુભવ અભિન્નપણે કરે છે. એટલે પરમા કઈક થાય એટલે પોતાને કઈક થવા માંડે છે, જૂઠો અનુભવ કરે છે. હવે એમ કે છે કે જે જુદા છે એને જુદા છે એનો જુદો અનુભવ કર. જુદાનો તું એક પણ અનુભવ કરે છો એના બદલે જુદા છે એનો જુદો અનુભવ કર. આટલું જ કામ કર, આટલો જ ઉપાય છે. ઉપાય છે એ આટલો છે, આથી વધારે નથી. કઈ વાંધો નહીં, દવા ન કરે તો વાંધો ન આવે. દવા ન કરે તો અસાતાનો ઉદય એના ટાઈમે પૂરો થઈ જવાનો છે અને દવા કરે તો અસાતાનો ઉદય ચાલુ રહેશે તો એ દવા ફવા કઈ કામમાં આવતી નથી, એનો પ્રત્યક્ષ અનુભવ થશે. પરિણામની દવા કરી દે તો આકુળતા ન વધી જાય તો, પણ રોગની દવા કરવાનો કઈ અર્થ જ નથી. પણ એમાં શું થાય કે હઠે ચડે અને દમન કરવા જાય તો પરિણામ પાછા બગડી જાય. તો દવા લેવાના પરિણામ થાય, પછી લેવાય ન લેવાય બીજી વાત છે, પણ દવા લેવાના પરિણામ થાય તો થોડું આકુળતા ઓછી થઈ જશે. એ એડજસ્ટમેન્ટ કરવાની વાત છે. અભિપ્રાયમાં એમ સ્પષ્ટ હોવું જોઈએ કે દવા લેવાથી મને લાભ છે, શરીર નિરોગી થાય એનો મને લાભ છે, એ શરીરનું પોતાપણું દ્રઢ કરું છું અને એ મારા પરિભ્રમણનું કારણ છે, જન્મ મરણનું કારણ એ જ છે. જે દેહને હું ઈચ્છું છું એવી ઈચ્છાના પરિણામ મને નવા નવા દેહ ધારણ કરાવશે. હું દેહમુક્ત નહીં થઈ શકું. પુનરપી જનનમ પુનરપી મરણમ એ દશા ઉત્પન્ન થશે. હા, એ તો એને કરે છે બધા ભેગા થઈને, એને કઈ નથી થવું. તો એ શું કે અમને આપનો લાભ મળે છે, આપને તો શરીર ઉપર મોહ નથી, ભિન્નતા કરી લીધી છે, પણ હવે અમને મોહ છે. આપને નથી પણ અમને મોહ છે કે આપણે માણીનો લાભ મળે છે. માટે ઈલાજ તો કરવો જ જોઈએ, ઈલાજ કર્યા વગર ચાલે જ નહીં. કે પણ એનાથી કઈ થવાનું નથી, તો કઈ ન થવાનું, પણ અમને હક પડે ને એને શું કરવું. એટલે કુટુંબી હોય તો કુટુંબી, નાની કુટુંબમાં પણ હોય, અને કુટુંબી ન હોય તો આજુબાજુના જે મુમુક્ષુઓ હોય, એ જ્ઞાનીની અસાતા વેદનાને ઈચ્છતા નથી અને જોવા પણ ઈચ્છતા નથી. એટલે જે પોતે ઉપાય સમજે છે એ ઉપાય કરે છે, એનાથી સારું થાય છે એવું કાંઈ જ્ઞાની માનતા નથી, અને મુમુક્ષુ માને તો એની ભૂલ છે, પણ એ કર્યા વગર રહી શકે નહીં. એટલે દબાણ કરીને, પ્રેશર આપીને પણ ઈલાજ કરે. નાને સમજે છે ભલે ને કરે, તો જે થવાનું છે એ થવાનું છે, દેહ છૂટવાનો છે ત્યારે છૂટવાનો છે. આપડે ક્યાં ફુરસત છે, ઘણા કામ છે, આ તો હાલત કરે, રોજ નું થયું, આ તો શું હાલતા માંદા પડે, નો હામું જોવે કઈ નઈ. નાની હોય એને એનો અફસોસ થતો નથી, અજ્ઞાની હોય ને એમ થાય કરે જો મારું મારા સામું કોઈ જોતું નથી, એને કઈ ફરજ નહીં, એ તરત સામાની ફરજ ઉપર જાય. નાની કહે છે કે નથી સામું જોતા, સારું આપણને પ્રયોગ કરવાનો મોકો મળે છે. આમ તો વેદજ્ઞાનની ભૂમિકાનો વિષય છે મુખ્યપણે તો, પણ જ્યારે ઉદય આવે ત્યારે જો કાંઈ પ્રયત્ન નહીં કરે તો ભળી જશે, કાંઈ નહીં પ્રયત્ન કરે તો શું થશે, ભળી જશે, તીવ્રપણે ભળી જશે. તો એના બદલે કંઈક પ્રયત્ન કરે તો ખોટું શું છે. કામ કે જીવ તો ઉદયમાં ખેંચાય તો છે જ, કે જ્યારે જ્યારે જે જે પ્રકારનો ઉદય આવે એમાં પરિણામ ન ખેંચાય એવો પ્રયાસ કરવો, એ તો સારી વાત છે, એ તો સારી વાત છે. ઉદય વખતે પ્રયત્ન કરવાથી તે એક જાતનો પ્રયોગ હોવાને લીધે અભિપ્રાય જે ખોટો છે એ તોડવાનો પ્રકાર ઉભો થાય છે પ્રયોગથી. પ્રયોગ વિના અભિપ્રાય ન પલટે, અને પેલા અભિપ્રાય પલટાવાનો છે, પરિણામ પછી આપોઆપ પલટાશે. સુગાનીજી લખે છે, અભિપ્રાય કો પલટો યોગ્યતા સહજ આ જાયગી. તારા અભિપ્રાય ને તોડવાનો છે, મુમુક્ષુની ભૂમિકાનું એ કામ છે. સૌ પ્રથમ જે પરિભ્રમણની વેદના આવે છે એમાં મોટામાં મોટો જે ખોટો અભિપ્રાય છે ને એ તૂટે છે. આ જીવનો મોટામાં મોટો ખોટો અભિપ્રાય સંસારને ઉપાસવાનો છે, અને સંસારની એટલી બધી રુચિ છે કે સંસાર મારો ફળે ફૂલે, લીલી વાડી રહે એવું બધા ઈચ્છે છે સંસારી જીવો. વેદના આવી એ મોક્ષ પામવા માટેની વેદના છે. એ વેદનાના જે પરિણામો છે એવા તીવ્ર થાય છે, સંસારની ઉપાસનાનો અભિપ્રાય તૂટી જાય છે, અને મોક્ષ ઉપાસવા જેવો છે એ અભિપ્રાય ત્યાં ઘડાઈ જાય છે. મોટામાં મોટો જે વિપરીત અભિપ્રાય છે એ પહેલે તબક્કે તૂટે છે, મુમુક્ષુની ભૂમિકાના પહેલા તબક્કે. જેમ જ્ઞાન દશાના પહેલા તબક્કે અનંત સંસારનો નાશ થાય છે, મર્યાદિત સંસાર રહે છે, જેવો સ્વાનુભવને સમ્યક દર્શન થયું કે એક ક્ષણમાં સંસારની અનંતતા છેદાઈ ગઈ, એ જીવને અનંત સંસાર હોય નહીં, મિથ્યાત્મા આવે તો એ ન હોય, પાછું પડી જાય તો એ મર્યાદિત થઈ ગયો એનો સંસાર. પહેલે તબક્કે બહુ મોટું કામ થાય એવો સુંદર જિનમાર્ગ છે. શું જિનમાર્ગ? એવો સુંદર છે જિનેશ્વરનો માર્ગ કે પહેલે તબક્કે બહુ મોટો લાભ થાય. મુમુક્ષુની ભૂમિકામાં મોટો અભિપ્રાય ખોટો તૂટે અને જ્ઞાન દશામાં સંસારની અનંતતાનો નાશ થાય. હવે કહો જોઈએ કે આવો સુંદર માર્ગ છે એ ઉપાસવો જોઈએ કે ન ઉપાસવો જોઈએ, આરાધવો જોઈએ કે નહીં આરાધવો જોઈએ, એવું કામ છે. પછી મુમુક્ષુને બધા સ્તરે વિપરીત અભિપ્રાયો બધા પ્રયોગમાં છૂટતા જાય છે. જ્યારે બધા જ વિપરીત અભિપ્રાયોનો નાશ થાય ત્યારે જ્ઞાન દશા સહજ માત્રમાં પ્રગટે. અને જ્યાં સુધી અભિપ્રાયનો વિપર્યાસ એક પણ રહે ત્યાં સુધી અનુભવ દશા જ્ઞાન દશા મોક્ષ માર્ગની દશાની શરૂઆત ન થાય. આવો સિદ્ધાંત છે, નિયમ છે. હવે એ કેવી રીતે ચેતનામાં પોતાપણું જાણે અને જળનો પ્રવેશ પોતામાં કેવી રીતે નથી એનો પ્રયોગ કેવી રીતે છે એ હવે નીચેના વચનોમાં એ પોતે કહેવા માંગે છે. કાલે એ વિશે આપણે આગળ જઈશું. સમય થઈ ગયો છે. Pranam